તારીખ 25/11/1996 શ્રી ધન્ય આરાધનાની પ્રસ્તાવના ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 4.
કૃપાળુ દેવ, મારી જન્મ દિવસ છે, એમના ગુણાનુવાદ, એમના જ વચનોમાં જે દશા વ્યક્ત થઈ છે એના ઉપરથી કરી દેશે. 14માં પાને છે કે તેમની સમ્યક ઔદાસીન્ય વૃત્તિ હતી. ઉદાસીન્ય વૃત્તિ એટલે ઉદાસ વૃત્તિ, વૈરાગ્ય વૃત્તિ. વૈરાગ્ય બે પ્રકારના હોય છે, સમ્યક અને અસમ્યક. જે આત્માભિમુખ થઈને સ્વરૂપના આશ્રય રહેતા પર તરફના પરિણામમાં નિરસતા આવે એ સમ્યક ઉદાસીન વૃત્તિ છે. અને કોઈ દુઃખ ગર્ભિત, માન ગર્ભિત, લોભ ગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થાય તે સમ્યક ઉદાસીનતા કે સમ્યક વૈરાગ્ય નથી, એમની સમ્યક ઉદાસીન વૃત્તિ હતી. જ્ઞાન દશાની સાથે અવિનાભાવીપણે ઉપજતો જે વૈરાગ્ય દરેક જ્ઞાનીને મુમુક્ષુ દશાથી પરિભ્રમણની વેદનાથી ઉદાસીનતા શરૂ થાય છે. ઉદાસીનતા એ પરિભ્રમણની વેદનાનું બીજું પાસું છે. એક પાસામાં પરિભ્રમણની વેદના હોય છે તો એ વેદનાને કારણે ક્યાંય રસ પડતો નથી, કેમ કે બહુ મોટી ચિંતા છે જન્મ મરણની. સંસારની નાની મોટી ચિંતા આવે તો પણ બુદ્ધિથી રસ ઉડી જાય છે, કાં તો સૌથી મોટી ચિંતા છે. એટલે એ નિરસતા જ્યારથી વૈરાગ્ય શરૂ થાય છે, ઉદાસીનતા શરૂ થાય છે, એ મુમુક્ષુતાના ઉપર ઉપરના પરિણામોમાં વિશેષ વિશેષ ઉદાસીનતા વધે છે. અને જ્ઞાન દશામાં તો વિશેષ, એથી પણ વિશેષ ઉદાસીન વૃત્તિ હોય એ સહજ અવિનાભાવી છે. જ્ઞાન દશાની સાથે અવિનાભાવીપણે ઉપજતો વૈરાગ્ય તેઓ શ્રેણી સાધક દશાની પૂર્વે જ, એટલે મુમુક્ષુ દશામાં છે, અને ત્યાર પછી એટલે સાધક દશામાં પણ પ્રબળ હતો. તે વૈરાગ્યના દર્શન તેઓ શ્રીના અનેક પત્રોમાં થાય છે. 414 પત્રમાં પોતાના જ શબ્દોમાં એ લખે છે કે ગ્રહસ્થ પ્રત્યે પ્રારબ્ધ જ્યાં સુધી ઉદયમાં વર્તે ત્યાં સુધીમાં સર્વથા અયાચકપણાને ભજતું ચિત્ત રહેવામાં નાની પુરુષોનો માર્ગ રહેતો હોવાથી આ ઉપાધિ ભજીએ છીએ. એ શા માટે વેપાર કરતા હતા કે જો વેપાર ન કરે તો યાચના વૃત્તિમાં આવવું પડે, મારા કુટુંબ પરિવારને મારે શું ખવડાવવું પીવડાવવું, કોક મને કંઈક આપો એમ થાય, એને યાચના વૃત્તિમાં આવી જાય. એટલે એમણે એક નક્કી કર્યું, યાચના મેને માંગના, અગર ખુદ વ્યવસાય નહીં કરે તો કિસી કો માંગના પડે. વો પરિસ્થિતિ થી પિતાજી કી આર્થિક સ્થિતિ શરૂ સે કમજોર થી, તો કુટુંબ કા જો નિર્વાહ હૈ ઉસકા બોજા ઉનકે પાસ ઉનકે પર આ પડા થા, વ્યવસાય મેં લગે. વો तो उस वक्त उन्होंने ऐसा निश्चय किया था कि जब तक हमारा ये ग्रस्त के विषय में प्रारब्ध चलेगा या कुटुंब का जो निभाव है वो करना पड़ेगा, वहाँ तक हम प्रवृत्ति करके कुछ न कुछ व्यावसायिक प्रवृत्ति करके वो निभाव करेंगे, लेकिन किसी से मांगेंगे नहीं। मांगना मैंने याचना करना, और यही ज्ञानी पुरुष का मार्ग है, यही ज्ञानी पुरुष का मार्ग है कि जहाँ तक कुटुंब निर्वाह का सवाल होता है, ज्ञानी खुद प्रवृत्ति कर लेते हैं, व्यवसाय करे, नौकरी करे, कुछ भी कर ले।
यही आएगा,
वो भी अपना कुटुंब के निभाव के लिए याचना नहीं करेगा।
याचना भी नहीं, किसी पे बोझा रोटी नहीं
बनेगी, जब भी तो बोझा बनता है ना, याचना करने से तो बोझा होता है ना, वो तो एक ही बात है। इस मार्ग रहता हुआ थी ज्ञानी बता ज्ञानियों नो एक प्रकार से वो मार्ग रहते हुआ थे आ उपाधि भजिए छे।
हाँ
मजूरी कर लिए, मजूर हो तो पर मजूरी कर लिए, लाकड़ा बेचवा वाला हो तो लाकड़ा ना भारो माथे उपाड़ी ने बेच लिए। जो ते मार्ग ने उपेक्षा करिए तो पण ज्ञानी ने विराधिए नहीं, तो कदाच हम के हमें हम न करिए निवृत्ति मारिए तो पण हमें ज्ञानी पुरुष नो मार्ग न छोड़िए, एटले याचना वृत्ति में तो न जावीए। शुं एम छे छता पण एवी उपेक्षा कर थई शकती नथी अमारा थे, एटले अमे तो व्यवसाय बराबर करिए छे। जो उपेक्षा करिए तो गृहस्थपणु पण वनवासीपणे भजाय एवो आकरो वैराग्य वर्ते छे। उपेक्षा करिए एटले के व्यवसाय छोड़ी दीए तो पण अमारा वैराग्यमां तो वनवासमां रहीने वैराग्य होय एवो ज वैराग्य अमने वर्ते। सर्व प्रकारना कर्तव्यने विषय उदासीन एवा अमारथी काय थई शकतु होय तो ते एक ज थई शके छे के पूर्वोपार्जित नु समतापणे वेदन करूं। शुं कहे छे? सर्व प्रकारना कर्तव्यने विषय उदासीन, जेटला कोई काम छे करवा योग्य व्यवहारना एमां अमे उदासीन छीए, એવી ઉદાસીન સ્થિતિમાં અમારાથી કાંઈ થઈ શકતું હોય તો એટલું જ કામ થાય છે કે જે પૂર્વે ઉપાર્જિત પ્રારબ્ધ છે એનો સમભાવથી વેદન કરવું, ન એમાં રાગ કરવો ન એમાં દ્વેષ કરવો। હા, સમભાવથી વેદન કરવામાં શું છે કે ઈચ્છતા નથી એમાં કાંઈ ઈચ્છા કરતા નથી, તેમ કોઈ દ્વેષથી પણ ત્યાગ કરવાનો પ્રશ્ન નથી, રાગથી અભિલાષા કરવાનો પ્રશ્ન નથી ને દ્વેષથી ત્યાગ કરવાનો પ્રશ્ન નથી। જે કાંઈ પ્રારબ્ધનો ઉદય આવે તે વિતરાગ ભાવે ભોગવી લેવું એને સંભાવે વેદન કરવું એમ કહે છે। બસ રાગ દ્વેષ ન કરવો, મિત્રાગનો અર્થ છે ન રાગ કરવો ન દ્વેષ કરવો। આ બહુ ઉદય મને કેમ આવ્યો? એ દ્વેષ નહીં, તો આ ઉદયમાં આમ કરી લઉં તેમ કરી લઉં એવી અભિલાષા નહીં, એમ જોયા કરે છે કે આવે છે ઉદય પ્રારબ્ધનો ચાલ્યો આવે છે, આવવા દો, આપણે કંઈ રાગ દ્વેષ કરવો નથી। અને જે કાંઈ કરાય છે તે તેના આધારે કરાય છે એમ વર્તે છે. અને તેથી એ સિદ્ધાંતના આધારે જે કાંઈ અમારું વર્તવાનું બને છે તે બને છે. એવી જ બીજી વાત 508 નંબરના પત્રમાં તેઓ શ્રી કરી છે કે જે મુમુક્ષુ જીવે હૃદયમાં સ્થાપિત કરવા યોગ્ય છે. એવી વાત અમે 508 નંબરમાં પત્ર કરી છે કે આ સંસારને વિશે કોઈ પ્રકાર રુચિ યોગ્ય જણાતો નથી. સંસારનો કોઈ પ્રસંગ, કોઈ વાત, કોઈ વસ્તુ અમને રુચિ કરવા જેવી જણાતી નથી. પ્રત્યક્ષ રસ રહિત એવું સ્વરૂપ દેખાય છે, એમાં ક્યાંય રસ લેવા જેવું નથી એવું જ દેખાય છે અમને. વારંવાર સંસાર ભયરૂપ લાગે છે અને એ સંસારમાં રસ લઈએ તો અમને ભય થઈ જાય છે. રસ લેવું અમને અમારાથી બની શકતો નથી. બીજો ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી. ભય લાગવાનું કારણ બીજું કાંઈ નથી, માત્ર એમાં શુદ્ધ એવું આત્મ સ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે, તેથી મોટો ત્રાસ વર્તે છે. અમારા શુદ્ધાત્મ સ્વરૂપને ગૌણ કરવું પડે. જો મુખ્ય કરીએ સંસાર કાર્યને કે સંસાર પ્રસંગને તો આત્મ સ્વરૂપને ગૌણ કરવું પડે, અને એમાં અમને મોટો ત્રાસ લાગે છે. એ અમે સહન કરી શકીએ એવું નથી એમ કહે છે. આત્મ સ્વરૂપને ગૌણ કરવું પડે એ વાત અમને અમારા માટે અસહ્ય છે. અને નિત્ય છૂટવાનો લક્ષ્ય રહે છે અને હંમેશા થાય છે કે આ સંસારથી હવે અમે છૂટી જઈએ તો સારું. બીજા અનેક વિકલ્પથી ખારા લાગેલા આ સંસારને વિશે પરાણે સ્થિતિ છે. જે રિયા છે એ તો પરાણે પરાણે જાણે રહીએ છીએ. ચૌદ પત્રમાં એમ લખે છે કે અમને તો એમ લાગે છે કે આ જગત પ્રત્યે અમારો પરમ ઉદાસીન ભાવ વર્તે છે, તે સાવ સોનાનું થાય તો પણ અમને તૃણવત છે. એટલો અમને ઉદાસીન ભાવ વર્તે છે. હા, જગત સોનાનું થાય એટલે ગમે એટલા અમારા સંયોગો અનુકૂળ થઈ જાય અમને એમાં કઈ રસ પડે એવો નથી. અને એમની ભાવનાનો બીજો વિષય 217 માં છે કે વારંવાર વનવાસની ઈચ્છા થયા કરે છે. જોકે વૈરાગ્ય તો એવો રહે છે કે ઘર અને મનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી. મારે ભેદ રહ્યો નથી એમ ન કહ્યું, આત્માને ભેદ રહ્યો નથી. જેવો મનમાં અમારો આત્મા રહીએ એવો જ ઘરમાં આદિપ્ત રહીએ છે. ઘરમાં અમે લેપાતા નથી કે છે, એમ કોઈ મનમાં ચાલ્યા જાય ને અલિપ્ત રહે, અમે ઘરમાં રહીને અલિપ્ત રહીએ છીએ. અને છતાં અમને વનવાસની ઈચ્છા રહીએ છે કે આવી રીતે ઘરમાં રહેવું એના કરતા મનમાં રહેવું શું ખોટું. વારંવાર એ જ રટના રહેવાથી વનમાં જઈએ વનમાં જઈએ એમ થઈ આવે છે. પરિણમનમાં દશાની ભાવના ઘણી ઉગ્ર હતી. 217 એટલે 24મું વર્ષ છે. 24મા વર્ષમાં એવો વિરાંગ હતો. પછી અદીન વૃત્તિ, દીનતા નહીં એવી વૃત્તિ એને અધીન વૃત્તિ કહે છે. જ્ઞાન દશામાં નિજ પરમેશ્વર પદનું અવલંબન રહેતું હોવાથી એને પોતાના અનંત સામર્થ્યને શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર્યું હોવાથી નાની પુરુષને ક્યાંય કોઈ પ્રસંગમાં સહજ જ દીનતા થતી નથી. અંદરમાં જુએ છે તો પરમેશ્વર પદ છે, પોતે જ 14 લોકનો નાથ છે, 12માં ભલે કોઈ ગમે તેમ ઓળખે તે હું થઈ ગયો. એમ કોઈનો બહાર દેખાવ દરિદ્રતાનો હોય પણ એના ઘરમાં સંપત્તિ ને ધન ઘણું ભર્યું હોય તો એને શું વાંધો આવે? લોકો માને તો માને, આપણે શું કામ છે? આપણે ક્યાં કોઈની પાસે દીનતા કે યાચના કરવી છે? એમ એમ જ હોય છે ને. એવી રીતે પોતાના પરમેશ્વર પદનું અવલંબન રહેતું હોવાથી ક્યાંય પણ કોઈ પ્રસંગમાં દીનતા થતી નથી. તેમજ ઉદય પ્રત્યે ઉપેક્ષા અને અસાવધાની રહેવા છતાં, ઉદયની ઉપેક્ષા હોય છે, ઉદયના કાર્યોમાં બહુ દરકાર હોતી નથી, સાવધાની પણ ઓછી હોય છે, ઉપરછલ્લો ઉપયોગ હોય છે, છતાં ભવિષ્યની ચિંતા થતી નથી. કાલે શું કરશું એની ચિંતા થતી નથી. શું છે કે કાર્યોની, ઉદય કાર્યોની ઉપેક્ષા થઈ હોય, એ કામ બગડી જશે તો પછી ભવિષ્યમાં શું રહેશે, શું થશે એની ચિંતા જ્ઞાની કરે તો એ દિનવૃત્તિમાં આવી જાય. એ દિનવૃત્તિ પણ એમને હોતી નથી. વર્તમાનમાં દીનતા આવી ગઈ અને જગતમાં બધા જ મનુષ્યોની એ સ્થિતિ છે કે આજે કોઈ તકલીફ નહીં હોવા છતાં આવતીકાલની ચિંતા બધા જ કરતા હોય છે. એ અજ્ઞાનતાનું લક્ષણ છે, એ લક્ષણ અજ્ઞાનતાનું છે. જ્ઞાનીને એ ક્ષણ પછીની ચિંતા નથી, કાલની વાત પછી રહી, ભવિષ્યની વાત તો પછી રહી, એ ક્ષણ પછી શું થશે એની કોઈ ચિંતા નથી. કેમ કે પોતે અવ્યાબાદ સ્વરૂપે ઉભો છે, શાશ્વત થાય ભાઈ હું થવાનું હું હોય, જે થાય તે મારાથી બહાર થાય, એમાં મારે શું, મારે કઈ લેવા દેવા નથી. ઉદય પ્રત્યે ઉપેક્ષા અને અસાવધાની હોવા છતાં ભવિષ્યની કોઈ ચિંતા થતી નથી, તે જ્ઞાન દશાની વિલક્ષણતા છે. એટલે વિશેષ લક્ષણ છે, જ્ઞાન દશાનું ખાસ લક્ષણ છે. કારણ કે સર્વ અજ્ઞાની જીવોને ભવિષ્યની ચિંતા આડે વર્તમાનમાં આત્મહિતનો પુરુષાર્થ ઉપડતો જ નથી. વર્તમાનમાં પુરુષાર્થ નહીં ઉપડવાનું કારણ આ એક છે કે ભવિષ્યની ચિંતા એને ચાલુ છે. તો દેહાત્મ બુદ્ધિ માટે કેવી રીતે? કેવળ અસંગ ચૈતન્ય છે અને નિરાલંબ નિરપેક્ષ છે ત્રણે કાળે, એ ભવિષ્યની ચિંતાને એને બેને મેળ નથી, વિરુદ્ધ છે, સ્વરૂપથી વિધા વિરુદ્ધ પરિણતિ ચાલે છે જીવને. એટલે પુરુષાર્થ ઉપડતો જ નથી. આ સંદર્ભમાં, એટલે આ વિષયમાં તેઓ શ્રીના વચનામૃત 270માં આ પ્રમાણે છે, જે મુમુક્ષુ જીવે અવધારવા યોગ્ય છે, અવધારવા યોગ્ય છે એટલે અંગીકાર કરવા યોગ્ય છે એવી વાત છે. ઉદય કર્મ ભોગવતા દિન પણ અનુકૂળ નથી. ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી. ભવિષ્યની એક ક્ષણનો ઘણું કરીને વિચાર પણ રહેતો નથી, ક્યાંય દીનતા કરતા નથી. એવી અદીન વૃત્તિ હતી એમની. પછી સમદર્શિતા. સમદર્શિતાનો એક બહુ મોટો ગુણ હતો. તેઓ શ્રીના વિચારોમાં પ્રથમથી સર્વ આત્માઓ પ્રત્યે સમદ્રષ્ટિ રાખવાનો અભિપ્રાય હતો. કોઈને ઊંચ નીચ આડા અવળા કાંઈ લેખવાની વાત નહીં. દર્શન એટલે સમદર્શિતાના દર્શન. 17મા વર્ષે રચેલા અમૂલ્ય તત્વ વિચાર કાવ્યમાં થાય છે. 64મો પાઠ હતો ને અમૂલ્ય તત્વ વિચાર, કે સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. એ ઉપરાંત તેઓ શ્રી પત્રાંક 469માં લખે છે કે જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિશે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ છીએ તેવી સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. ભવ્ય ભવિનું કઈ નથી જોતા, બધા આવી ગયા. જે જે આ આત્મા માટે ઈચ્છીએ છીએ તે સર્વ આત્મા માટે ઈચ્છીએ છીએ. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, એ વગેરે પ્રકારે આ પત્રમાં તેઓ શ્રીના સમદર્શિત્વ ગુણને વ્યક્ત કરતા અનેક પાસાઓ અહીંયા બહુ વિસ્તારથી લખ્યું છે એમણે પત્ર. પછી પરિવાર સંબંધી પણ લખ્યું છે, ઘણો વિસ્તારથી લખ્યું છે. એ બધી વાત વ્યક્ત થાય છે, જે જૈન દર્શનની વિશાળતાને દર્શાવે છે. અને જૈન દર્શનમાં કેટલી વિશાળતા છે, જગતના સર્વ પ્રાણીને આવરી લે છે. એકેન્દ્રથી માંડીને પંચેન્દ્ર પર્યંતના બધા જ પ્રાણીઓનો એમાં સમાવેશ થઈ જાય છે. જગતમાં તો માનવ માનવ પ્રેમ કરવો એ બહુ મોટી વાત ગણાય છે. કેમ કે એકબીજાના દેશ વચ્ચે, એકબીજાના પ્રાંત વચ્ચે વિગ્રહ અને તકરાર ચાલતી હોય છે.
જેમ પણ લીધું છે, જેમ બીજા જીવો પ્રત્યે ઉદાસીનતા છે એમ જ ઘરના પ્રત્યે પણ ઉદાસીનતા છે. સામ સામે બે
લીધી છે, બીજા પાસાઓ પણ લઈ લીધા છે. એ સમદર્શિતાને દર્શાવે છે. પ્રસન્ન દશા. તેઓ શ્રીની પ્રસન્ન મુદ્રાના પ્રત્યક્ષ દર્શન જે જે મુમુક્ષુએ કર્યા હશે તેઓ તો ખરેખર સૌભાગ્યવંત ગણવા જોઈએ. શાંત મુદ્રા કા પ્રત્યક્ષ દર્શન, પ્રસમ મેને શાંત, શાંત મુદ્રા કા પ્રત્યક્ષ દર્શન જિન જિન મુમુક્ષુને કિયે હોંગે વે તો વાસ્તવ મેં હી સૌભાગ્યવંત ગિનને ચાહીએ, કે ઉનકો પ્રત્યક્ષ દર્શન કા લાભ મિલ ગયા. એસી શાંત દશા દેખને કો મિલી, ઉનકે શાંત પરિણમન કા દર્શન કિયા. મુદ્રા સે ક્યા ક્યા શાંત પરિણમન કા દર્શન
કિયા.
પરંતુ તેઓશ્રીની છબીમાં એટલે ફોટામાં પણ આજે તેઓશ્રીની પ્રસન્નતા અભિવ્યક્ત થાય છે. પ્રત્યક્ષ જોયા છે તો સવાલ જ નથી, ફોટામાં પણ એમની શાંતતા વ્યક્ત થાય છે. આ પ્રકારની પ્રસન્નતા જ્ઞાની પુરુષની બાહ્યાભ્યંતર દશાનું એક પ્રગટ લક્ષણ છે. ઘણા લક્ષણોમાં એનું આ એક અંદર અને બહાર વ્યક્ત થતું લક્ષણ છે, અને તે પ્રયોગાત્મક રીતે જ્ઞાન દશાનું બોધક છે, બોધ કરાવનાર છે. એ પ્રેક્ટિકલ સાઈડથી બોધ આપે છે. જ્ઞાની પુરુષની પ્રસન્ન મુદ્રા પ્રેક્ટિકલ ઉપદેશ આપે છે. એ જ્ઞાન દશાનો બોધક છે.
સ્વરૂપ સ્થિતિનું કારણ,
સ્વરૂપ સ્થિતિનું કારણ થાય તો બોધ મળે તો સ્વરૂપ સ્થિતિ થાય ને. પ્રેક્ટિકલ સાઈડનો બોધ છે. બોધ બે પ્રકારે છે, થિયરેટિકલ સાઈડ અને પ્રેક્ટિકલ સાઈડ. એમાં પ્રત્યક્ષ દર્શન છે એ પ્રેક્ટિકલ સાઈડનું બોધક છે. એમના વચનો છે એ થિયરેટિકલ સાઈડના બોધક છે.
જાગૃત ચૈતન્ય,
કેમ કે વચનો છે એ વ્યાખ્યા સ્વરૂપે છે, જ્યારે એમનું પરિણમન છે એ તો એમનું પર સાક્ષાત પ્રયોગ જ છે. એમનો પ્રયોગ પ્રયોગને શીખડાવે છે, સમજાવે છે. મારવાડી ને રસોડું ચાલે, લોજમાં ન ખાય, એમને એમની ટાઈપ ની રસોઈ. એક પેઢીમાં રસોડું હોય ને આજુબાજુ મારવાડાની પેઢી હોય તો બધા કોન્ટ્રીબ્યુટ કરી લઈએ, એમ એ રીતે કોન્ટ્રીબ્યુશનની દ્રષ્ટિએ ચાલતું હતું. પછી જેટલા સંખ્યામાં છે ને ગમે એનો રોજે રોજ નોંધ થઈ જાય અને એનો હિસાબ કિતાબ થઈ જાય. એમ જ કરે ને,
હે,
મંથલી એનો દર મહિને એની ડીશ ગણી લઈએ ને, ભાઈ આટલા આટલા જણા જમ્યા, કેમ કે કોઈ મહેમાનને પણ લઈ આવે, સંબંધીને લઈ આવે, મહેમાનને લઈ આવે. મુંબઈમાં તો બધા ઘણા આવતા હોય બહારગામથી, ગાલવા જ મારે હારે જમવા, તે સુગાનજીની સુગાનીજીને જમવા લઈ ગયેલા.
હે, વિમોચન લઈ આવ્યા,
વિમોચન લઈ આવેલા છે. જમતા તો એવી રીતે રસોઈ પાછળથી હીરાલાલજી ને કીધું કે આ પ્રતિમા ને ક્યાંથી ઉપાડી આવ્યા હતા, કે
પહેલી વાર એસા લગા કે મૂર્તિ પર પ્રતિમા કો જીમા હે.
એક સ્વાભાવિક હોય છે. કૃપાળુ દેવની પ્રસન્ન દશા તો ખરેખર અભિનંદનીય છે. પછી જીતેન્દ્રિયતા, વર્તમાન કાળમાં કાળના આયુષ્યના ધોરણનો વિચાર કરતા કુમારાવસ્થા, યુવાવસ્થાનો પ્રારંભ કાળ અને યુવાવસ્થાની મધ્યમ સ્થિતિમાંથી તેઓ સ્ત્રીના જીવનનું અવલોકન કરતા અસાધારણ જીતેન્દ્રિયપણાનું આપણને દર્શન થાય છે. કે તો 34 વર્ષે તો એમણે દેહ છોડી દીધો હતો, આજે 34 વર્ષના માણસ તો યુવાન ગણાય છે. એમને તો આપણે તો એમનું પહેલાંનું જીવન જોવા મળે છે. પંચેન્દ્રિયના વિષયો પ્રત્યે તેઓ શ્રીના વિચારો જોતા અપ્રતિમ વૈરાગ્ય તેઓ શ્રીના વચનોમાં ઠામ ઠામ જોવા મળે છે. જીવનના ઉત્તરાર્ધમાં તો એટલે 30 વર્ષની ઉંમર પછી તો એ એમનો ઉત્તરાર્ધ છે. છેલ્લા વર્ષો ઉત્તરાર્ધ એટલે છેલ્લા વર્ષો જીવનના, તો તેઓ શ્રીએ જાણે કે ભર યુવાનીમાં સર્વસંગ પરિત્યાગ કરીને આહારાદિનો સંક્ષેપ પણ કરી નાખ્યો હતો, આહાર પણ ઓછો કરી નાખેલા. અને લગભગ મુનિ દશાનો પ્રયોગ કરતા હતા. મારી નિવૃત્તિ ક્ષેત્રમાં જાય તો જંગલમાં ચાલ્યા જતા હતા અને વડવા વગેરે એકાંત સ્થળમાં રહેતા હતા મુનિની જેમ. તેઓ શરીરને કોઈ પણ ઇન્દ્રિયના વિષયોએ આકર્ષ્યા હોય તેવું શોધવાનો જો પ્રયાસ કરવામાં આવે તો પણ તે શોધી શકાય એમ, ગોતવા જઈ તો મળે એવું નથી. ટૂંકમાં તેમ અવશ્ય કહી શકાય કે તેઓ ગ્રસ્ત વિશ્વમાં પણ એક મહાયોગી રાજ હતા એવું એમનું જીવન હતું. સહજતા, સહજ આત્મ સ્વરૂપ સાથે અભેદ ભાવે વર્તતી જ્ઞાન દશાના અનેક મુખ્ય લક્ષણો ભાવનો એક મુખ્ય લક્ષણ છે. જ્ઞાન દશાના જે અનેક લક્ષણો છે એમાં સહજતા પર એક મુખ્ય લક્ષણ છે. તેઓ શ્રીએ પત્રાંક 619 માં કર્યો છે.
જે પ્રકારે સહેજે બની આવે તે પ્રકાર તે કરવા પ્રત્યે પરિણતિ રહે છે, એટલે કે તેવી પરિણતિમાં સહજતા કરવી પડતી નથી. આરાધક દશાને લીધે આવી સહજતા ઉપજે છે, સ્વયંપણે સ્વયં જ ઉપજે છે. સહજતા પણ એમના પરિણામની અંદર સ્પષ્ટ દેખાતી હતી. લોકોત્તર સરળતા, સરળતા તોમાં લોકો સરળતા પણ લોકોમાં હોય છે, પણ એમની લોકોત્તર સરળતા હતી. શ્રીની સરળતાનો પ્રકાર તો ખરેખર વંદનીય છે. મોક્ષો કરતા અત્યંત ઉચ્ચ કોટીની જ્ઞાન દશાને સંપ્રાપ્ત હોવા છતાં, મોક્ષો કરતા તો એ દશા ઘણી ઊંચી એમની, છતાં તેઓ શ્રીએ પોતાના પરિણામોનું નિવેદન અનેક પત્રોમાં અત્યંત સરળ ભાવે કર્યું છે અને એ નિવેદનમાં અસ્થિરતાને લીધે અલ્પ દોષ હોય તો એ પણ એમણે પ્રગટ.
કૃપાળુદેવ કો માનને લગ ગયે એ ઇનકી મધ્યસ્થતા કા કારણ હૈ, પદ મધ્યસ્થતા થી. લોકો એમ કે બહુ ચોખવટ નહોતી કરી, સવાલ નથી. મધ્યસ્થતાના ગુણ ને તું જો, દોષ ને જોવાનું છોડી દે. દોષ જોવે શું કરે, દોષ એવી રીતે જોવો કે જો એમણે પોતે કઈ ચોખવટ કરી નહીં, થી આમ થઈ ગયું તેમ થઈ ગયું, એમના એમાં આવું રહ્યું તેવું રહ્યું, ચાલે છે ને આપણે ત્યાં ઘણી ગડબડ ચાલે છે.
ચશ્મા પહેરે તો થાય,
મધ્યસ્થતા ઘણી હતી, ઘણી મધ્યસ્થતા. જૈન સિવાયના અન્ય મત સંબંધી તેઓ શ્રીનો પત્ર વ્યવહાર સમકાલીન પ્રખ્યાત વિદ્વાન શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી અને શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી એટલે મહાત્મા ગાંધી સાથે થયેલ, એ બે અન્ય મતના હતા છતાં એમનો પત્ર વ્યવહાર થયેલો એ લોકોની સાથે. તેમાં તેઓ શ્રી અત્યંત મધ્યસ્થતાપૂર્વક તેઓ શ્રીના પત્રોના પ્રત્યુત્તર આપેલા છે. તે મધ્યસ્થતા કેળવવા અર્થે એવી મધ્યસ્થતા કેળવવા માટે મુમુક્ષુ જીવે વારંવાર અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. એ મધ્યસ્થતાને કેટલી મધ્યસ્થતા રાખી છે એમને. આજે અનેકાનેક જૈનેતર લાયક મુમુક્ષુઓને કૃપાળુદેવના વચનામૃત પ્રત્યે જે બહુમાન અને ભક્તિ સ્ફુરે છે તેઓ શ્રીની મધ્યસ્થતાનો પ્રબળ અને જીવંત પુરાવો છે. સાબિત કરવા જવું પડે એવું નથી કે મધ્યસ્થતા કેવી હતી, જીવંત પુરાવો છે. એવું શ્રીનું 15 વર્ષની ઉંમરે લખેલું આ વચનામૃત અત્યંત પ્રસિદ્ધ છે. આપણે જે હમણાં લીધું એમાં ટાંક્યું છે કે તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી. એટલે કે તું એ ધર્મ માન કે ન માને એની સાથે હું પક્ષાપક્ષમાં નથી પડતો, પક્ષમાં કે વિપક્ષમાં નથી જતો. માત્ર કહેવાનું તાત્પર્ય કે એટલે મારે જો જેટલું કહેવું છે આટલું જ કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તો આ મધ્યસ્થ ભાવે કોઈ પણ ધર્મની ચર્ચા કરવા છતાં તેઓ અસાધારણ વિચક્ષણતાથી મૂળ માર્ગની એટલે તીર્થંકર દેવના માર્ગની ઉત્કૃષ્ટતા સ્થાપન કરવાનું ચૂક્યા. આટલી મધ્યસ્થતામાં પણ એમણે તીર્થંકર દેવના મૂળ માર્ગને તો સ્થાપિત કર્યો જ છે, એ વાત છોડી નથી દીધી. મધ્યસ્થતાને કારણે પછી અહીંયા ચૂકી ગયા છે એમ નથી, એટલી વિચક્ષણતાથી એમણે એ કામ કર્યું છે. એ એમની વિચક્ષણતા હતી, મધ્યસ્થતા રાખવી અન્ય સંપ્રદાયો પ્રત્યે અને છતાં મૂળ માર્ગનું પ્રતિપાદન કરતા જવું, વિશિષ્ટતા હતી. અને અનેક જીવોને સન્માર્ગે વાયા છે, જે બદલ તેઓ શ્રીના ગુણવાદ ગુણાનુવાદ જેટલા કરીએ તેટલા ઓછા પડે એવું છે. એવી મધ્યસ્થતા હતી કે એમના જેટલા ગુણગાન કરીએ બધા ઓછો પડે એવું છે. ગુણ ગંભીરતા, દુર્લભ અને મહાન જ્ઞાન દશા પ્રાપ્ત હોવા છતાં તેઓ શ્રી અપ્રગટ ગુપ્ત રહેવા ઈચ્છતા હતા. આ પંચમ કાળમાં એવી જ્ઞાન દશા ઘણી દુર્લભ છે અને જ્ઞાન દશા મહાન છે, છતાં તેઓ અપ્રગટ અથવા ગુપ્ત રહેવા ઈચ્છતા હતા કે જેથી બાહ્ય પ્રસિદ્ધિ કે જે મોક્ષ માર્ગને કદાચ પ્રતિકૂળ છે, એટલે કોઈ અપેક્ષા એ પ્રતિકૂળ છે, સર્વથા પ્રતિકૂળ એવું ન ગણાય. કેમ કે તીર્થંકરો બહુ પ્રસિદ્ધ થાય છે, એમને એટલી યશ નામ કર્મનો ઉદય બહુ હોય છે તીર્થંકર દેવને, એટલે એથી કાંઈ એને પ્રતિકૂળતા આવે એવું કાંઈ નથી. પણ કોઈ અપેક્ષા એ પ્રતિકૂળ છે, એટલે કે કોઈને એ માન ચડી જાય તો ગડબડ પણ થઈ જાય. એટલે માન ઈચ્છતા નથી, માન મળે એવું જ્ઞાની પુરુષ ઈચ્છતા નથી, લપસણી જગ્યા છે. હિન્દુ બંધાને બહુ સરસ વાત કરતા હતા, માનની એટલી બધી બીક લાગે છે મને કે માનના માર્ગે કોઈ માન આપે ને ત્યારે એમ થાય કે આ તો કીડી પણ લપસી જાય એવો માર્ગ છે. કેવો?
કીડી પણ લપસી જાય.
કીડી લપસે નહીં ક્યાંયથી, દોરા ઉપર હાલી જાય, પાતળો દોરો હોય ને તો એના ઉપર કીડી હાલી જતી હોય, યા તો કીડી પણ લપસી જાય એવો માર્ગ છે. તો હું તો બળદગાડુ લઈને હું તો ભેંસ ડોબું થઈને હાલવા જાઉં તો હું તો લપસી જ જાઉં કે પછી અમે બીજી વખત કે ત્રીજી બીજી વખત ગયા ચારણ વાત કરી કે ભાઈ આ લોકો નવા નવા છે ને, થોડીક તમારા વિશે વાત થઈ હતી એટલે પરિચય માટે પ્રત્યક્ષ બેસવાનો વિચાર કર્યો. તો એટલે તમે તો ચકલીને ફૂલે ફૂલે કે ચડાવી દીધી કે એમ બોલ્યા, તમે તો ચકલીને ફૂલે કે ચડાવી દીધી કે હું તો ચકલી છું કે મારું ફૂલે કો હોય ફૂલે કો એટલે વરઘોડો હોય, ચકલીનો વરઘોડો ક્યાંય હોય કે કદાચ પ્રતિકૂળ છે તેનાથી બચી શકાય તેનો નિર્દેશ 192મા પત્રમાં મળે છે. માટે ભલામણ છે કે અમે હાલ કઈ પરમાર્થ જ્ઞાની છીએ અથવા સમર્થ છીએ એવું કથન કીર્તિત કરશો નહીં. કીર્તિ વાળું કથન કરવું તેને કીર્તિત કથન કહે છે. હા, એવું તમે કોઈને કહેતા ફરતા નહીં કે અમે જ્ઞાની છીએ, અમે જ્ઞાની છીએ એવું નહીં કહેતા. હા, કારણ કે અમને એ અમને વર્તમાનમાં પ્રતિકૂળ છે, પ્રતિકૂળ જેવું છે. તેમજ પત્રાંક 170માં આ વચનો જોવા મળે છે કે આટલા માટે હમણાં તો કેવળ ગુપ્ત થઈ જવું જ યોગ્ય છે. એક અક્ષરે એ વિશે વાત કરવા ઈચ્છા થતી નથી. સર્વ પ્રકારે ગુપ્તતા કરી છે, અજ્ઞાની થઈને વાસ કરવાની ઈચ્છા બાંધી રાખી છે. નિર્ણય કર્યો છે કે બધાની વચ્ચે અજ્ઞાની થઈને રહેવું, ભલે જ્ઞાન દશા હોય તો એવો નિર્ણય કરી લીધો છે. એટલી બધી એમને પોતાના ગુપ્તતા સેવાનો અભિપ્રાય હતો, એમનો અભિપ્રાય હતો. હા, કે આપણે ગુપ્ત જ રહેવું એ એમની ગુણો વિશેની ગંભીરતા હતી, ગુણ ગંભીરતા એમને હતી. પછી પરેચ્છા ચારિતા, પરેચ્છા ચારિતા એટલે બીજાની ઈચ્છા પ્રમાણે આચરણ કરવું અથવા વર્તે જવું. બીજા કેમ કરી લે, આત્મપરિણતિનું અખંડપણું રહેવા અર્થે, એટલે કે આત્મપરિણતિ બાધ ન પામે તે અર્થે, તેવો સ્ત્રીએ બાહ્ય પ્રવૃત્તિમાં બહુ ભાગે તો મોટા ભાગે બીજાની ઈચ્છાને અનુસરવાની નીતિ પોલિસી અપનાવી હતી. આ પ્રકારની વિચક્ષણતા તેઓ સ્ત્રીના વચનામૃત પત્રાંક 376માં જોવા મળે છે. કે હાલ જે પ્રવૃત્તિ યોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. શું અત્યારે જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં તો બીજાની ઈચ્છાને અનુસરવા માટે બહુ ભાગ મારી પ્રવૃત્તિ થઈ રહી છે. તેમજ પત્રાંક 317માં પણ આ વચનો દ્રષ્ટવ્ય એટલે દેખાડવા યોગ્ય છે કે ચિત્ત ઘણું કરીને મનમાં રહે છે, આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે, વૃત્તિ તો મનમાં ચાલી જાય છે અને આત્મા એકોર મુક્ત સ્વરૂપ બધાથી જુદો, પરિણામથી પણ મુક્ત સ્વરૂપ લાગે છે. વિતરાગપણું વિશેષ છે, પરિણમનમાં વિતરાગપણું વિશેષ છે. વેઠની પેટે પ્રવૃત્તિ કરીએ છીએ, વેઠ એટલે શું, મફતમાં પ્રવૃત્તિ કરવી પડે, હાથમાં કાંઈ કોઈ આપે નહીં. એવી રીતે અમારા હાથમાં તો કાંઈ આવતું નથી, આત્મામાં કાંઈ આવતું નથી, કરી લઈએ છીએ પ્રવૃત્તિ, બીજાને અનુસરવાનું પણ રાખીએ છીએ. અને એ પ્રવૃત્તિ કરતા બીજા એમ કે આમ કરી લેજો બહુ સારું, એમ કરી લઈએ છીએ, આમ કરી લેજો બહુ સારું, એમ કરી લઈએ, માથાકૂટમાં પડતા નથી કેમ કે અમને શું ફરક પડે છે, એનાથી કાંઈ નહીં.
આત્મ પરિણતિનો અખંડ પણ
રહેવા, હા એમાં એ વાત છે. એની પાછળ હેતુ છે. પરેચ્છાચારિતા પાછળ જો તમે પરેચ્છાચાર્યપણું ન રાખે તો પકડ કરવી પડે. ના, હું એમ નહીં કરું, તમારી ઈચ્છા પ્રમાણે નહીં કરું, મારી ઈચ્છા પ્રમાણે પકડમાં આવવું પડે. બહારની પ્રવૃત્તિમાં પકડમાં રહીને કામ શું છે? ફરક શું પડે છે? પકડ રાખવાથી આત્મ પરિણતિમાં ફરક પડે. પકડ છોડી દઈએ તો ગમે એ પ્રવૃત્તિમાં એમને શું વાંધો આવી જાય છે? કઈ વાંધો ન. એની પાછળ હેતુ છે. પરેચ્છાચારીપણા પાછળ હેતુ છે કે ખેંચાતાણીમાં જવું પડે. ખેંચાતાણીમાં જાવ તો પરિણામ બગડ્યા વિના કરીએ નહીં. મારું ધાર્યું થયું નહીં. મોટા ભાગનો કુટુંબ ક્લેશ આ ધાર્યું થવા પાછળ જ છે, બીજું કઈ નથી. ભાઈ ભાઈ હોય, બાપ દીકરો હોય, સાસુ હોય, દેરાણી જેઠાણી હોય, નણંદ ભોજાઈ હોય, જે બધા સાથે રહેતા હોય કોઈ ને કોઈ સંબંધ. મારું ધાર્યું હું કહું તેમ થવું જોઈએ. યોગ્યતા હરેક કે અલગ અલગ હૈ, ક્યા કરે. હા, જ્ઞાની કી આજ્ઞા એવું હોતી હૈ કે ભાઈ આપસ મેં આપ કુછ ભી વિચાર ભેદ હો સકતા હૈ. તુંડે તુંડે મતિર ભિન્ના, દરેક કી મુંડી મેં ભિન્ન ભિન્ન મતિ હોતી હૈ, હો સકતા હૈ. એ પોસિબલ હૈ, ઇમ્પોસિબલ એક હોના ઇમ્પોસિબલ હૈ, ઇમ્પોસિબલ હૈ. સબકા દિમાગ એક સરેખા કામ કરે વો ઇમ્પોસિબલ હૈ. તો યે તો બનેગા, વો તો એક સહજ પરિસ્થિતિ કો તો સ્વીકાર કરના ચાહિયે ને. ફિર ભી આપસ મે પ્રેમ સે વાત્સલ્ય સે રહેના ચાહિયે, વો જ્ઞાની કી આજ્ઞા હોતી. વો જો નહીં હોતા હૈ વો ગડબડ વાલી બાત હૈ. આપસ મે પ્રેમ સે રહો, વાત્સલ્ય સે રહો, ઓર અપના આત્મકલ્યાણ કા મુખ્ય કરકે, આત્મકલ્યાણ કો મુખ્ય કરકે સત્સંગ કરો.
જ્ઞાની ઉપયોગ લગા કે કોઈ એસા આજ્ઞા કો તોડતા હૈ તો ખાસ ઉપયોગ લગા કે
નિષેધ કરે તો માને નહીં માને, માને ભી નહીં ભી માને, ઓર નહીં માને ઓર વિરોધ ભી મેં ભી આ જાય. મેરા અભિપ્રાય સે આપકા અભિપ્રાય વિરોધ પડતા હૈ, યે ભી હો સકતા. જૈસે જિસકે હોના ઉસકા ભી અસમાધાન નહીં હૈ,
અસમાધાન નહીં
હૈ, ઇસકા ભી અસમાધાન નહીં હૈ. જાનતે ભી વસ્તુ સ્થિતિ હૈ. માનેગા કોઈ નહીં માનેગા, કોઈ વિરોધ મેં આ જાયગા, કોઈ કેસા હો જાયગા, કોઈ કેસા હો જાયગા, હો સકતા હૈ. જ્ઞાની કો ક્યા લેના દેના હૈ?
ભીતર સે નહીં કરને કા હી અંદર મેં તો હી વિકલ્પ.
હાં, વો તો વો તો ક્યા હૈ કે અપને કો અપને આત્મ પરિણતિ અખંડ રહેની ચાહીએ, ઇસમેં બાધા નહીં આની ચાહીએ, ચાહે કુછ હો જાય. પૃથ્વી રસાતાલ મેં જાઓ તો જાઓ, હમકો હમારી આત્મ પરિણતિ તો સંભાળની હૈ, હમકો દૂસરા કુછ નહીં સંભાળના હૈ, બસ વો બાત હૈ.
જેને જેને ઘણો જલ્દી પ્રવાસ પૂરો કરવો હોય એવા જ્ઞાની પુરુષનું આગળ વધારે જોવા
માંગે. હા, નહીં તો દખડ જંતર કા પાર વગેરે ઉભા થાય. હા
જી,
કામ છે. હા
સાતા થોડી સાતા ગ